महाबुद्धिर् महावीर्यो महाशक्तिर् महाद्युतिः मनिर्देश्य वपुः श्रीमान् अमेयात्मा महादिद्रिक्। भगवान विष्णुना जे 1000 नाम छे, ये 1000 नाम नी अंदर आ श्लोक नी अंदर 173 थी 180 એટલે 8 નામ આવે છે। ભગવાનના અનેક નામ છતાંય પોતે એક, માણસના અનેક સંબંધો છતાંય માણસ એકનો એક, એમ જેમ માણસના અનેક સંબંધોથી જુદા જુદા નામથી જુદા જુદા સંબંધથી ઓળખાય, એવી રીતે ભગવાન પણ દરેક ભક્તના જુદા જુદા નાતે સંબંધે જુદા જુદા નામથી ઓળખાય છે। એટલે ભગવાન અનેક નથી, પણ ભગવાનના નામ અનેક છે। બધા જ નામે અને બધા જ રૂપે ભગવાન તો માત્ર એક જ છે। સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ। આખી દુનિયામાં ગમે ત્યાં વરસાદ પડે, ગમે ત્યાં બરફ પોગળે, પણ એ બધો જ બરફ કે બધો જ વરસાદનું પાણી ક્યાં જવાનું? સમુદ્રમાં। એવી રીતે ભગવાનના કોઈ પણ નામને કોઈ પણ રૂપથી ગમે તે રીતે ભજો, પણ બધું આખરે ભગવાન રૂપી મહાસાગરની અંદર જ મળતું છે। એટલે 1000 નામ ભગવાનના છે, પણ રૂપ માત્ર ભગવાનનું એક જ છે। એટલે ભ્રામકતાને નો ક્યારેય પણ વિચાર ન કરવો કે અનેક ભગવાનને અનેક નામના નામ અનેક હોય। જેમ વ્યક્તિ તરીકે ભાઈ, કાકો, મામો, ફુવો, સારો, પતિ, પુત્ર, પિતા છે એકની એક જ વ્યક્તિ, પણ જુદા જુદા સંબંધથી જુદા જુદા નામથી ઓળખાય કે આ તો મારા મામા છે, તે છે ભાઈ બદલી જવાના છે, પપ્પા કંઈક મારો સારો છે થોડું બદલી જવાનો, તો મમ્મી કંઈક મારી મારો તો ભાઈ છે, ભણો કંઈક મારો મામો છે, એટલે બદલું થોડું બદલાઈ થોડો જાય। એમ ભગવાનને કોઈ પણ નામે બોલાવો, ભગવાન ક્યારે બદલાતો નથી। અનેક રૂપે એના નામ આદે અંતે એક જ રામ, જો સમજે તો પૂરણ કામ। બસ એ જ રીતે સહસ્ર નામની અંદર પણ આ ભાવ રહેલો છે, ભગવાન સર્વત્ર છે, સર્વવ્યાપક છે, સર્વમાં છે, જુદા જુદા નામે જુદા જુદા રૂપે, માત્ર પોતે એક જ છે। તો અહીંયા 173મું નામ છે મહાબુદ્ધિ, જેમની વિશાળ બુદ્ધિ છે, મહાન બુદ્ધિ છે। અહીંયા ધી એટલે એ પણ બુદ્ધિ થાય છે, ભગવાનની શક્તિનો પરિચય થાય છે। સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ભગવાનનું દર્શન થાય તેનો એ નિર્દેશ કર્યો છે। કઠોપનિષદમાં કહ્યું છે તેમ આવી અગ્ર બુદ્ધિથી સૂક્ષ્મ દ્રષ્ટિ મહર્ષિઓ આ સર્વભૂતમાં છુપાયેલા પરમાત્માને જોઈ શકે છે। દ્રશ્યતે તુ અગ્રમ્યા બુદ્ધ્યા સૂક્ષ્મ્યા સૂક્ષ્મદર્શિભિઃ। સૂક્ષ્મદર્શીઓ દ્વારા સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિથી પરમાત્માનું દર્શન થાય છે। આવું દર્શન કરતા ઉપનિષદ પણ કહે છે યચ્છેત વાંગ્મનસી પ્રાજ્ઞ તત યચ્છેત જ્ઞાને આત્મનિ। પ્રજ્ઞાવાન પુરુષે વાણીનો મનમાં લય કરવો, મનનો પોતાના આત્મામાં અર્થાત નિશ્ચય સ્વરૂપવાળી વ્યષ્ટ બુદ્ધિમાં લય કરવો, અને વ્યષ્ટ બુદ્ધિનો લય આત્મા વિશે આત્મામાં કરવો, આમ મહદ આત્માનો શાંત આત્મામાં લય કરવો। આ રીતે જે આ શરીર પિંડ છે એમાં રહીને કુંઠિત બનેલી બુદ્ધિ, જળ થયેલી બુદ્ધિ યુક્ત અને મુક્ત અને વિશાળ બની જાય છે। મનુષ્યની અંદર રહેલા મહદ આત્માનો પરિચય થતા બુદ્ધિ પણ એ પ્રમાણે મહાન બને છે। આ ત્રણેય કાળ અને ત્રણેય ભુવનને માપી લેતી બુદ્ધિ અને શાંત આત્મામાં વિરામ પામે છે। ભગવાન મહાવીર્ય છે, ત્યાર પછીનું નામ છે મહાબુદ્ધિર મહાવીર્યો, જેમનું પરાક્રમ અત્યંત મહાન છે। ભગવાન વિષ્ણુને ત્રિવિક્રમ કહેવામાં આવે છે, કારણ કે એમને ત્રણ પગલામાં ત્રણેય લોક જીતી લીધા. આ ત્રણ લોક એટલે કયા? સત્વ, રજ અને તમ, એવા ત્રિવિધ ગુણો વાળી પ્રકૃતિ એમણે જીતી લીધી. જ્યારે જ્ઞાન વિજ્ઞાનથી માયાનો લય થાય છે ત્યારે ફરીથી દેખાતી નથી. આ પ્રકાશ એવો છે, એના પ્રગટ થયા પછી અંધકાર ક્યારે આવી શકતો નથી. જે પુરુષ પ્રકાશ સ્વરૂપ હોયને, જીવાત્મા અને બ્રહ્મ વચ્ચેનો સંબંધ અને ભેદ એકદમ નાશ કરી નાખે છે. સંસારનું કારણ એવી માયા અને એ વિજ્ઞાનને લીધે જ નાશ પામે છે. અને નાશ પામેલી માયા કાર્યશીલ તો રહેતી નથી, પરંતુ ઉદ્ભવ પણ પામતી નથી. વિષ્ણુ માયાને કોઈ જીતી શકતું નથી, પરંતુ વિષ્ણુ તત્વ સાથે જ એકત્વ સાધી શકે છે. એટલા માટે મહાપરાક્રમ સહજ બને છે. ભગવાનના અવતારો અને સંતોના ચરિત્રો દ્વારા આ વસ્તુ સ્પષ્ટ થાય છે. ભગવાન રામ વિશે વાલ્મીકીએ કહ્યું, વિષ્ણુના સદૃશો વિધિએ રામ પરાક્રમ વિષ્ણુ સમાન છે. મહાસમુદ્ર પર સેતુ બાંધીને રામે રાવણ જેવા અસુરને વશમાં કર્યો અને ચિત્ત શક્તિને મુક્ત કરી છે. મનુષ્ય લોકમાં આવીને એકમાત્ર આ પરાક્રમ આચરવા જેવું છે. પરમાત્મા સાથે એકત્વ પામેલા જીવ એ આવી શક્તિ ધરાવે છે. મહાશક્તિ, જેમની શક્તિ મહાન છે, તે સર્વશક્તિનો આદિશ્રોત ભગવાન છે. એમાંથી જ બધી શક્તિઓ વહે છે. તો અંતિમ વિશ્રામ સ્થાન પણ ભગવાન જ છે. આદિ અને અંત બંને ભગવાન છે. ભગવાનમાં ઈચ્છા, જ્ઞાન અને ક્રિયા એ ત્રણેય શક્તિઓ રહેલી છે. ભગવાનની સ્વાભાવિક શક્તિ કહેવાય છે આ ત્રણેય. અને આ ત્રિવિધ શક્તિને સ્વરૂપ શક્તિ, જીવશક્તિ અને માયાશક્તિ કહેવામાં આવે છે. સ્વરૂપ શક્તિ એ સ્વયં ભગવાનમાં જ સદા નિવાસ કરતી નિજ શક્તિ છે. જીવશક્તિ દ્વારા ભગવાન બધા જીવોનું સર્જન કરે છે. અને તટસ્થા શક્તિ પણ કહેવામાં આવે છે. અને માયાશક્તિ દ્વારા ભૌતિક જગતનું નિર્માણ ભગવાન કરે છે. ભગવાનની સ્વરૂપ શક્તિના ત્રણ લક્ષણો છે. સત, અસ્તિત્વ એનું લક્ષણ છે. સત પછી ચિત્ત એ જ્ઞાનનું લક્ષણ છે અને આનંદ એ પ્રેમનું લક્ષણ છે. આ ત્રણ શક્તિઓને સંધિની, સંવિત અને આહ્લાદિની કહેવામાં આવે છે. આ કોઈ પણ શક્તિનું અવલંબન ગ્રહણ કરીને સાધક પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. ભગવાન આ શક્તિઓના કિરણ દ્વારા જ સૃષ્ટિમાં અભિવ્યક્ત થાય છે, એટલે મહાશક્તિ કહ્યું. મહાદ્યુતિ, જેની જ્યોત મહાન છે, તે ભગવાનના બે મુખ્ય સ્વરૂપ ગણાય છે. એક વાંગ્મય, બીજી જ્યોતિર્મય. વાંગ્મય દ્વારા એ ઇન્દ્રિય અને મન બુદ્ધિનો વ્યાપે છે અને જ્યોતિર્મય સ્વરૂપ દ્વારા એ અંતરાત્મામાં પ્રકાશ પાથરે છે. ભગવાનની દ્યુતિ એમ તેજ અણુ પરમાણુથી માંડીને બ્રહ્માંડ સુધી વ્યાપ્ત છે. મનુષ્ય શરીરમાં જીવાત્મા તરીકે પણ એ જ પરમાત્મા છે. આ દ્યુતિને ભગવાનની મહદ્યુતિ, મહદશક્તિ ગણવામાં આવે છે. અનિર્દેશ્ય વપુ, જેનું શરીર નિર્દેશ કરી શકાય એવું નથી, તે જે અદ્રશ્ય છે. ભગવાન આ એક જ સ્વરૂપમાં રહેલા છે એવું કહી શકાય એમ નથી, કારણ કે કંઈ નિર્દેશ કરવામાં આવે છે તે એટલામાં જ સીમિત બની જાય છે. ભગવાન તો અસીમ છે. ભગવાન સ્વયં રૂપ અતીત છે, પરંતુ સર્વ રૂપો એનામાંથી જ ઉદ્ભવેલા છે. અનંતના ચૈતન્ય સ્વરૂપમાં ઉઠતા મોજાઓની જેમ અનંત સ્વરૂપો ઉઠે છે અને પાછા લઈ પામે છે. આ મહાઅજ્ઞાત ચૈતન્ય રાશિ કોઈ પણ રીતે આટલો છે એવું નિર્દેશ કરી શકાય તેમ નથી. ભાગવતની અંદર બ્રહ્મા કહે છે સ્તુતિ કરતા કરતા, અસ્યા અપિ દેવં વપુષો મહદ્ગ્રહસ્ય સ્વેચ્છામયસ્ય ન તુ ભૂતમયસ્ય કોપિ નેસે મહિ ત્વવસિતં મનસાંતરેણ સાક્ષાત્ ત્વેવ કિમુતાત્મ સુખાનુભૂતે. હે દેવ, મારા પર અનુગ્રહ કરવા માટે આપે આ શરીર ધારણ કર્યું છે, એ કોઈ પણ રીતે પ્રકૃતિથી ઘડાયેલું નથી, પણ સ્વેચ્છાએ બનેલું છે. સ્વેચ્છાથી આપ ધારણ કરો છો. આ શરીરનો પણ મહિમા જાણવા માટે કોઈ સમર્થ નથી ભગવાન. તો આપનું જે સ્વરૂપ સાક્ષાત આત્મસુખના અનુભવરૂપ છે, એનો મહિમા જાણવા એકાગ્ર મનથી પણ કોણ સમર્થ છે? પૃથ્વી ઉપર ભગવાન જ્યારે શરીર ધારણ કરે છે, ત્યારે શરીર પણ પાર્થિવ શરીરોના બંધનથી મુક્ત હોય છે. તો પછી તેમનું એ પરમ જ્યોતિર્મય સ્વરૂપ છે, એનો કોણ પાર પામી શકે? નથી એને રૂપ, નથી આકાર, નથી આયુષ આયુધ સ્થાન, છતાં પણ ભક્તોને માટે ભગવાન પુરુષનો સાકાર આકાર ધારણ કરે છે. શ્રીથી યુક્ત ભગવાન અનંત ઐશ્વર્યથી યુક્ત છે. જેમ એમનું સ્વરૂપ અવર્ણનીય છે, તેમ એમની દિવ્ય સંપત્તિ પણ વર્ણાતીત છે. શ્રીના જે મૂર્ત સ્વરૂપમાં ધ્યાન કરવામાં આવે છે, તે પદ્માસનસ્થ હિરણ્યમય કાંતિમય દિવ્ય ગજેન્દ્રોથી સુવર્ણ કલશ દ્વારા અભિષિક્ત થતી આ ત્રણેયમાં નિર્મળતા, તેજસ્વીતા અને દિવ્ય શક્તિની ધારા અભિપ્રેરિત થાય છે. પરમાત્માને પામવા માટે તેમની કોઈ ને કોઈ શક્તિનું અનુસંધાન તો કરવું જ પડે છે. શ્રી અને શ્રીમાન જુદા નથી, શક્તિ અને શક્તિમાન સદૈવ સાથે જ રહે છે. જ્યારે વિદ્યામય, ચિન્મય અને આનંદમય શક્તિનું પ્રાગટ્ય થાય છે, ત્યારે જીવાત્માનું પરમાત્મા સાથે એકત્વ સાધી શકાય છે. અમે આત્મા એ કોઈનાથી માપી શકાય એમ નથી, માપથી પર છે. કોઈ વસ્તુને સિદ્ધ કરવો હોય, કરવી હોય તો એને પ્રમાણની જરૂર પડે છે. પ્રમાણ ચાર છે, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમા અને શબ્દ. તો ભગવાન તો અશબ્દમ અસ્પર્શમ, ભગવાન શબ્દ નથી, ભગવાન સ્પર્શ સ્પર્શાતીત છે. માટે પ્રત્યક્ષ પ્રમાણનો વિષય છે જ ન તો લિંગમ, એમને કોઈ ચિહ્ન નથી, એટલે તે અનુમાનોથી પણ અનુમાનોનો પણ વિષય નથી. હેતુ દ્રષ્ટાવર્તિતમ, હેતુ અને દ્રષ્ટાંત રહિત છે, એમની સાદ્રશ્યતાનો અભાવ છે, માટે એને ઉપમાનો વિષય નથી. અદ્રશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ, જેને નામ રૂપ કે જાતિથી પર છે, માટે ભગવાન શબ્દનો વિષય નથી કે શબ્દ દ્વારા ઓળખી શકાય. જે આત્મતત્વ વિશે લાગુ પડે છે, એ જ પરમાત્મા વિશે લાગુ પડે છે, કારણ કે બંને અભિન્ન છે. મહાદ્રિદ્રક મંદ્રાચલ રૂપી મહાન પર્વતને જેણે ધારણ કર્યો છે તે મહાદ્રિદ્રક. સમુદ્ર મંથન વખતે ભગવાને કુર્મ સ્વરૂપ ધારણ કર્યું, મંદ્રાચલને પોતાની પીઠ પર ઉપાડ્યો. દેવો અને દાનવો સમુદ્ર મંથન વખતે મંદ્રાચલનું વલણું બનાવે છે, પરંતુ દેવો દાનવોના આ મહાપ્રયત્ન છતાં મંદ્રાચલ સમુદ્રમાં ડૂબી ગયો, ધસી ગયો. ત્યારે ભગવાને કાચબાનું રૂપે પોતાની પીઠ ઉપર એ મંદ્રાચલને ટકાવી રાખ્યો. અમૃતનું મંથન ત્યારે શક્ય બન્યું, એટલે અમૃતની પ્રાપ્તિ માટે ભગવાનની શક્તિની સહાયની અનિવાર્યતા છે. ભગવાનની શક્તિની સહાય વગર અમૃત પ્રાપ્ત થતું નથી. કેટલો સરસ ભાવ છે. તો કાચબાનું સાચું સ્વરૂપ પ્રયોગ પ્રાણ પ્રાણયોગમાં કેવળ કુંભક જ છે. મનોયોગમાં વૃત્તિ લય છે, ભક્તિમાં તાદાત્મ્ય ભાવ છે, એના વિના વાયુનું સ્તંભન, વૃત્તિની સ્થિરતા કે ભાવની એકાગ્રતા સધાતી નથી. ભગવાન ભાગવતમાં મંદ્રાચલ માટે એક બીજો પણ શબ્દ વાપરવામાં આવ્યો છે. મંદ્રાચલને સમુદ્રમાંથી ઊંચે લાવે છે ત્યારે તેને કુલાચલ કહેવામાં આવે છે. કુલ એટલે શક્તિ અને અકુલ એટલે શક્તિ સમાન પરમાત્મા. કાચબાના સ્પર્શથી શક્તિ ચેતનવંત થાય છે. પ્રાણ સંચારને કારણે મેરુદંડની પણ આવી જ અવસ્થા થાય છે. મનુષ્યને મૃત્યુના ભયમાંથી બહાર લાવી અમૃતનું પાન કરાવતું અને અભયપદ દર્શાવતું ભગવાનનું આ સ્વરૂપ છે.